ஜான் சுவாமி மகாராஜனி ஜெய, அக்ஷர் புருஷோத்தம் மகாராஜனி ஜெய, குணாதிதான் சுவாமி மகாராஜனி ஜெய், பகவத்ஜி மகாராஜனி ஜெய, சாஸ்திரிஜி மகாராஜ், யோகிஜி மகாராஜனி ஜெய. આપણે અહીંયા ચિકાગોની અંદર આજે એક મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ બહુ સારી રીતે ઉજવાયો અને ભગવાન સાક્ષાત આવી એક દિવ્ય મંદિરની અંદર, સુંદર મંદિરની અંદર કલાકૃતિથી ભરપૂર, જેને જોઈને દરેકને શાંતિ થાય, આનંદ થાય, ભગવાનમાં શ્રદ્ધા થાય, સત્સંગમાં પોતાને મહિમા સમજાય, એવું સુંદર મંદિર પણ થયું છે. ભગવાન પણ બિરાજમાન થયા છે, એટલે આપણે એનો લાભ બધાએ લેવાનો છે. આપણે કરેલી વસ્તુનો લાભ આપણે જો લઈએ તો એને વધારે સારું, આપણને સુખ પ્રાપ્ત થાય. કામ કરી નાખ્યા પછી એનો જો બરોબર રીતે લાભ ન લઈએ તો એનો વધારે ફાયદો ન થાય. પણ એવો મહિમા સમજીને નિરંતર દર્શન છે, સેવા છે, સમાગમ છે અને એની અંદરની જે પ્રવૃત્તિઓ છે, પ્રવૃત્તિઓનો બધો લાભ લઈએ તો મંદિરનો મહિમા પણ વધે, સત્સંગ પણ વધે, આપણા જીવનની અંદર પણ શાંતિ થાય, આપણું મનુષ્ય દેહ પણ સાર્થક બને. મનુષ્ય દેહનો લાભ એ આપણે ભગવાને આપ્યું છે, તેનો લાભ શું કહેવાય કે આવી પરોપકાર વૃત્તિથી સેવા તન મન ધનથી થાય, બીજાને આપણે મદદરૂપ થઈએ, આપણી જે કંઈ શક્તિ છે એ સારા માર્ગે વાપરીએ, સંપત્તિ પણ સારા માર્ગે વાપરીએ અને શરીરે કરીને, દેહે કરીને પણ એમાં સારો કાર્ય આપણે કરી શકીએ, એ મનુષ્ય દેહનો લાભ છે. અને સાથે આ દેહે કરીને એવી ભક્તિ કરીએ કે જેથી કરીને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. મનુષ્ય દેહનો લાભ બીજો નથી, ખાઈ પી મોજ શોખ એસારામ બંગલા મોટરોમાં રહીને જીવન પૂરું કરવું એ સાર્થકતા નથી. એ તો પશુઓ જીવન જીવે છે, ખાય છે, પીવે છે, હોવે છે, વિષય ભોગવે છે, પ્રજા ઉત્પન્ન કરે છે. આપણે એટલું જ જો કરીએ કે જેમ ખાઈ પીને હોઈ રહે છે, રસ્તા ઉપર વિષય ભોગવે છે, બલિતા ઉત્પન્ન, બાળકો ઉત્પન્ન કરે છે, એટલું જો આપણે કરીએ તો પછી એનું કંઈ મનુષ્ય દેહ મળ્યો છે એ સાર્થક ન થયો. પણ જો આપણા દેહ કરીને આપણે બીજા અનેકને મદદરૂપ થઈએ અને આપણે બીજાઓની સેવા કરી શકીએ અને સાથે આપણા આત્માનું કલ્યાણ કરી શકીએ, એ આત્માના કલ્યાણ માટે આ મંદિર છે, આ સત્સંગ છે, આપણા શાસ્ત્રો છે ને આ છે. પણ એની અંદર પણ આપણે જરા ભીડો તો પડે, ભીડો પડ્યા સિવાય કોઈ કાર્ય થતું નથી. કષ્ટ મનુષ્યને આવે તો એનું ઘડતર થાય છે, પણ એમને એમ કોઈ વસ્તુ થઈ જતી નથી. જોગી મહારાજે પણ કહેતા કે ભીડા ભક્તિ, એટલે ભીડા ભક્તિ જોગી બાબા બહુ વાત કરતા કે દરેક કાર્યો કરવામાં ભીડો હોય છે, દરેક વસ્તુને પણ ભીડો પડે છે ત્યારે એની કિંમત વધે છે, એની મહત્તા વધે છે. જેમ આપણે હીરા છે, હીરો જમીનમાં પડ્યો છે તેની કિંમત નથી, એ જ્યારે એને જમીનમાંથી બહાર કાઢવામાં પણ એને કષ્ટ વેઠવું પડે, જમીન ઉપર ઘણા પ્રહાર થાય છે, ઘણા હથિયારો કામ કરે છે, ત્યાર પછી બહાર આવે છે, એ ધૂળમાં મિશ્રિત છે, એને માટે પ્રોસેસ થાય છે, જુદો પડે છે, પછી એને પાછો મોટો હોય તો નાનો જેટલું માપ જોઈએ એટલો કરવામાં એને પણ તોડવો પડે છે, પછી એને ઘંટો પર ચાઈને પેલ બધું પાડીને જ્યારે એકદમ એની ચમક આવે છે ત્યારે એની કિંમત કરોડની અંદર થાય છે. એટલે કહેવાનું શું છે કે એને આટલું બધું સહન કરવું પડે છે ત્યારે એની કિંમત વધે છે. સોનું છે, સોનું પણ જમીનમાંથી નીકળે છે, પણ એ નીકળે ત્યારે માટી ભેગું જ હોય છે, પણ ત્યાંની કેટલો પ્રોસેસ, એની ઉપર ખોદકામ બીજું ત્રીજું કરીને મશીનમાં પછી લાવીને એને ધૂળથી દૂધ પાડીને એકદમ ચોખ્ખું કરે, પછી એની લગડીઓ થાય ને પછી એના ઘાટ ગળાય ને એમાં પોતે ઘડેના રૂપે અને એમાં હીરા ભળે તો વધારે કિંમતી છે, એ ભગવાનના મુગટમાં પણ જળવામાં આવે, હાર પણ થઈ જાય છે, મોટા મોટા માણસો ઉપયોગ કરે એટલે કિંમત વધી. જ્યારે જેને કષ્ટની સહન કરી જાતલી ત્યાર પછી એની કિંમત આપણે વધે છે. એક માટીનું માટલું બનાવીએ છીએ એ પણ સહન કરે છે, એ પણ જમીનમાંથી માટી ખોદીને, કુંભાર લોકો જે માટલા બનાવે છે ખોદે ત્યાંથી એને માર ખાવો પડે. એ માટી ભેગી કરીને પછી એને પોતાના ગામમાં લાવતા ગધેડા પોતે રાખતા હોય એના પર એને એમાં ભરીને લાવે, એટલે ગધેડા ઉપર તો સારી થાય એની માટીની. પછી કુંભાર ઘરે લાવે એને શિયાળાની ઠંડી પલારે મૂળ કુંભાર એને પગથી ગોદે, પછી ચીકણી થાય એટલે પીળા મારી એને ચકડા ઉપર પછી ફેરાવે. એટલે બધું ચક્કર કરાય કે આપણું ચક્કર ચડી જાય. અહીંયા આપણે બધું જોવાનું છે પેલા ઓલંડાની અંદર મોટા મોટા ચક્રાઓ સરળ આમ પડીને આમ જાય માણસનું આમ થઈ શું થશે. એટલે આ માટીને પણ એવું બધું થવું પડે છે ત્યારે એની કિંમત થાય છે, માટલું બને છે, સારામાં સારો ઘાટ થાય છે અને એની કિંમત વધે છે. એમ સ્વામી કહે છે આપણે માણસને પણ ઘડવાનું હોય છે. માણસનું જ્યાં સુધી ઘડતર ના થાય અને એના ઘાટના જે ટચકા સહન ન થાય ત્યાં સુધી એનો ઘાટ ઘડાય નહીં, એ સહન કરવું પડે. જે મેં કહ્યું આરસ આપણા મૃત્યુ થઈ છે, એ આરસ પથ્થરો જમીનમાં છે એટલે જમીનમાં ખાંડથી એને ખોદવું પડે છે મશીનોથી, એને ટુકડા બહાર મોટા મોટા જેટલાય સાઈઝ જોઈએ બહાર કાઢવી પડે છે, પછી એને પાછા મશીનો ઉપર ચડાવવાનું, ત્યાર પછી એના જે માપના કરીને એને કારીગરો ઘડે છે, એની ડિઝાઇનો બને છે અને એ બધી રીતે કરીને આપણે અત્યારે મંદિર જોઈએ છે એવું મંદિર થાય છે. એમાં નકશીકામ બીજું ત્રીજું કલાકૃતિ બની તો આજે એની કિંમત વધી ગઈ. તેથી આગળ જઈએ તો એ મૂર્તિઓની આરસ છે પણ જમીનમાંથી નીકળે, એને પણ એટલે કાઢવું પડે છે અને એમને પણ એટલું બધું સહન કરવું પડે. પછી કારીગરોના હાથમાં જાય અને એને સારી રીતે બધો રફ છે એને રફને કાઢી નાખીને એને બરાબર મૂર્તિના સ્વરૂપમાં આપે છે તો એ મૂર્તિની કિંમત વધી જાય છે. એ પથ્થર એનો એ છે પણ એ પથ્થરની મૂર્તિની કિંમત વધી ભગવાનના મંદિરમાં આવા આરસના મંદિરમાં બેઠા સોનાના સિંહાસનની અંદર અને એને આજે આપણે આરતી પૂજા છે એક ભગવાનનું સ્વરૂપ બની જાય. એક આરસનો ટુકડો છે એને કરવાથી એ થઈ જાય. લાકડું છે એને પણ કેટલું સહન કરવું પડે છે, એના પર વેર ને બધું થાય તો પછી એની કિંમત વધે છે અને એ પણ ભગવાનના દ્વાર રૂપે બને છે, બીજા ઘણી રીતે બને છે. તો આવી રીતે માણસની પણ જો ઘડતર થાય તો કિંમત વધે. એ બધી માણસ વેદના છે પહેલું તો રફ જ હોય, એનામાં કોઈ સંસ્કાર ન હોય. એ રફ વસ્તુની જ્યારે આપણે ઘડતર થઈને બરાબર કારીગરના વીડામાં આવીને પછી એનું કિંમત વધીને આપણો કામ ઉપયોગ થાય છે. એમ આપણે મનુષ્ય પણ રફ જ છે. મહારાજ કહે છે ને જોગી ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે આ બધા મનુષ્યો ભાવડા જેવા છે એટલે જંગલી માણસો જેને કહીએ, કારણ કે જેને સંસ્કાર નથી, જેનામાં સંસ્કૃતિ નથી, જેનામાં આચાર વિચાર નથી અને પોતાનું જીવન જીવતા હોય તો એ જંગલી. આદિવાસી ભાઈઓમાં આપણે જઈએ છીએ તો બિચારાને કંઈ ખબર જ નથી કે આપણે શું માટે કરીએ છીએ, શું આપણે કરવું, શું ખાવું ન ખાવું કેવું, એવી રીતે જંગલી રીતે જીવન જીવતા હોય છે. પછી એને માણસ બનાવવા માટે એને સંસ્કાર આપવા પડે છે. એમ આપણે બધા પણ એ સ્વામી કહે છે જ્યાં સુધી આપણે આવી ભગવાનમાં પ્રેમ શ્રદ્ધા નથી અને જે કંઈ આપણી સંસ્કૃતિ છે આપણા સંસ્કારો છે એ આપણા જીવનમાં નથી ત્યાં સુધી આપણે બધા માણસ નથી. ધન ધર્મે નહીના પશુભીર નરાણામ, ધર્મ વગરના મનુષ્યો પશુ સમાન છે. ધર્મ જેમાં સંસ્કાર નથી, જેને આપણી સંસ્કૃતિનું ભાન નથી, આપણા ગ્રંથોનું ભાન નથી કે આ ગ્રંથોની અંદર શું વસ્તુ છે એ પણ આપણે જાણ નથી અને એનો અભ્યાસ પણ નથી. એ જ્યારે આપણે જાણીએ ત્યારે ખબર પડે. આજે આ ટેકનિક વધી છે અને એટલી સરસ રીતે આપણે આગળ વધ્યા છે અને એ જોઈને આપણને આનંદ પણ થાય. પણ એ ટેકનિક આપણા ભગવાને જ આપેલી છે, મૂળ આપનાર એ કરનાર પરમાત્મા છે. એના શાસ્ત્રોમાં ઋષિ મુનિઓએ અનેક સાધનાઓ કરીને વર્ષો સુધી સાધના કરીને સંશોધન કરીને જે અત્યારે આપણું વિજ્ઞાન વધ્યું છે એ બધી જ વાતો એમને શાસ્ત્રોમાં વેદોમાં ઉપનિષદોમાં ગીતા ભાગવત મહાભારત રામાયણ આપ્યું છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં પણ બધી વાત આપી છે. એટલે કહેવાનું એ વાત છે જ, આપણે કંઈ આ કરવી એ કંઈ નવું નથી, પણ પેલું આપણને વિજ્ઞાને જે આપ્યું ને બતાવ્યું કે આ છે કે ચંદ્ર ઉપર માણસ ગયો પણ પહેલાં માણસો જતા હતા અનંત બ્રહ્માંડમાં ફરતા હતા, અને બધા રાજાઓ છે એ ઇન્દ્રનું રાજ કરતા હતા, પાતાળનું બધું કરતા હતા, એવી બધી તેની સાથેની એમની પણ સંધિઓ અને બધા વિચારો થતા હતા અને અનેક જાતના સાધનો બનાવતા હતા કે જે એ આજે ભૂલી ગયા આપણે. એટલે ટેકનિક છે એ પણ આપણે લાવ્યા છે, પણ એની સાથે આપણે વિચાર કરવાનો છે કે આ ટેકનિકના મૂળ તો ભગવાન છે. ભગવાને મનુષ્ય મળ્યો છે અને મનુષ્યમાં બધી વાત મૂકી છે. એને પોતે ભણી ગણીને બુદ્ધિથી પ્રાપ્ત કરીને વિજ્ઞાની બનીને સંશોધન થયું અને એનાથી આપણે આજે અત્યારે આપણે આ ટીવી જોઈ રહ્યા છીએ. આ ટીવી છે ને એનાથી આપણે જોઈ રહ્યા છીએ. એટલું બધું એ આપણે દુનિયા નજીક થઈ ગઈ કે દુનિયા નજીક જ થઈ ગઈ, બેઠા જોઈ શકાય, બીજાના સાંભળી શકાય, એકબીજાના દેશના વિચારો આપણે કરી શકાય, એકબીજાના ધંધાના વિચારોની આપણે કરી શકાય, એકબીજાના જે કંઈ સહકારની ભાવનાઓ થઈ શકે, આવું બધું થઈ ગયું. પણ એમાં આપણે ટેકનિકની મહત્તા પડીએ, ટેકનિકના મૂળ કારણ પરમાત્મા છે, એને આપણે જે સમજીએ તો પછી આપણે માણસ થયા અને એ રીતે આપણે થયા. એટલે કહેવાનું શું છે કે ટેકનિક આપેલી એક ભગવાનની છે અને મનુષ્યને સારો ઉપયોગ કર્યો એટલે એ મનુષ્ય દેહનું સાર્થક બની ગયું. તો આવી આ ટેકનિકથી આજે આપણે આ બધી વસ્તુને ઉપયોગ કરીને ઘણું ઘણું આપણે સારું કાર્ય કર્યું છે. એવી રીતે ભગવાને પણ આ ટેકનિક બનાવેલી છે, આ મનુષ્ય સા બન્યો છે એને ઘડતર કરીને એને સંસ્કાર આપીને જો સારો બનાવે તો એનાથી પણ ઘણું કામ થાય છે. આજે અહીંયા આપણે બધા આ પ્રતિષ્ઠાનો ઉત્સવ એ આપણે નજરે નજરે જોઈએ છીએ, સભામાં બેસીને પણ નજરે નજર વાતો સાંભળીએ છીએ, પણ આજે જો આ ટીવીને એમાં સાધનો છે તો આજે દેશ પરદેશમાં બધે જ આપણે એ લોકો જોઈ શકે છે. ત્યાં બેઠા બેઠા એમને ત્યાંથી આપણા દરેક દેશોમાં આનું જે કંઈ પ્રસારણ થતું હોય છે ત્યાં જોતા હોય છે, ઇન્ડિયામાં પણ જોવે છે, ગુજરાતની અંદર પણ આપણા હરિભક્તો અને આપણા બધા સંતો અને કેટલા બધા ભારતના આપણા બીજા દેશોની અંદર કે યુપી છે, મદ્રાસ છે કે આવા બધા દેશો, કલકત્તા વગેરે દૂર દૂરની અંદર ને ગુજરાતના તો ગામો ગામની અંદર આવા આપણા આ સાધનોથી આજે ત્યાં બેઠા બેઠા જોઈ શકે છે. એનું કારણ છે કે પરમાત્માની કૃપા કે આવું સાધન થયું તો આપણે અહીંયા આવવું પડે નહીં, પૈસા ખર્ચવા પડે નહીં અને બધા પાસપોર્ટ કરવો પડે નહીં, ટિકિટ લેવી ના પડે અને આપણું જે ઇમિગ્રેશનના કાયદાને પણ આપણે કંઈ કરવું ના પડે અને ઘરે બેઠા આપણે આ વસ્તુ સંભળાય અને જોવાય એવો આનંદ થયો છે. એનું કારણ કાંઠે નહીં પણ એ ભગવાનની કૃપા માનવાની છે કે આપણને આ લાભ જે થયો છે, ઘરે બેઠા ગંગા કહીએ છીએ ને, ઘરે બેઠા ગંગા આપણે ત્યાં આવે અત્યારે એ પણ સાધન થયા છે કે ગંગાનું પાણી ઘરો ઘર ઘણા ગામડામાં ફરે છે. એટલે એને ગંગામાં જવું જ ના પડે, ત્યાં ઘરે બેઠા એમ આપણે આ પણ ટેકનિકથી આજે આપણા દેશની અંદર બધે આ બધું જોતા હશે તો જેને એમ થાય કે આપણે ત્યાં ન જઈ શકાય એનું જરા દુઃખ રહે, વસવસો રહે, પણ આ બધી ટેકનિકથી આજે આપણે વસવસો જેવું છે જ નહીં, ત્યાં બેઠા પણ આપણે જોઈ શકીએ છીએ, એનો આનંદ માણી શકીએ છીએ. તો એનાથી આપણે સંતોષ માનવાનો કે આપણે ત્યાં ગયા છે અને આ જોઈને રાજી થયા છે એવી ભાવના સાથે ભગવાનની અંદરની શ્રદ્ધા, ભગવાનની અંદરની ભક્તિ એ આપણી એવી ને એવી ચડતો ને ચડતો રંગ કે આપણે રહેવો જોઈએ. ભગવાને આમ ન કર્યું, ભગવાને આમ ન કર્યું, ભગવાન આપણને માટે કરતા હોય એ સારું જ કરતા હોય, ન થયું એ સારા માટે, ન આવ્યા એ સારા માટે, અહીં આવ્યા એ સારા મરે. એટલે એવા આપણે ભગવાનના ગુણ સમજીને ભગવાને આપણે ઘરે બેઠા આવું જ્યારે આપે છે તેનાથી સંતોષ માનીને અને આપણું ઘડતર એવું થાય કે આપણે સાચા માણસ બનીએ અને આપણે સાચી ભક્તિ ભગવાનની કરીને આપણે ભગવાનને રાજી કરી શકીએ, એટલા માટે આ મંદિરો છે, એ આપણી સંસ્કૃતિ છે, આપણા સંસ્કાર છે, શાસ્ત્રો એ સંસ્કાર છે, સંતો પણ આપણી એ સંસ્કૃતિને સંસ્કાર છે, એના થકી જ આપણે માણસ બનીએ છીએ. તો એને આપણે જેટલા સાચવીશું, એનું જેટલું આપણે પ્રસારણ કરીશું તો એ દરેક દેશની અંદર, દરેક મનુષ્યની અંદર એનાથી શાંતિ થશે, બળ મળે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન સર્વને એવી શાંતિ આપે, સુખ આપે અને દરેકને ભગવાનની ભક્તિ વધે, શ્રદ્ધા વધે અને એમના આત્માનું કલ્યાણ થાય એવું બળ ભગવાન સર્વને આપે, એ જ પ્રાર્થના.